કહેવાય ને, એવી રીતે આત્માના અકર્તા સ્વભાવને સ્પષ્ટ કર્યો છે. અકર્તા સ્વભાવ કહો કે જ્ઞાતા સ્વભાવ કહો, અને આ જીવને જે સૌથી વધારે મોટું જે ઝેર હોય તો કર્તા બુદ્ધિનું ઝેર છે. હમણાં જ પૂજ્ય ગુરુદેવજીના વ્યાખ્યાનમાં એક વાત સરસ આવી કે સોનગઢના કમ્પાઉન્ડમાં બે વાત ન જોઈએ, બે વાત ન જોઈએ. અને એનો એક ભૂલ છે કેલેન્ડરની અંદર, એક ભૂલ છે આપણા તારીખના કેલેન્ડરમાં એક ભૂલ છે. પરદ્રવ્યનું કર્તૃત્વ અને પુણ્યનો પક્ષ, એ બે વાત જીવને અટકાવનારી છે ને. એ બે વાત આવી કે અહીંયા સોનગઢના કમ્પાઉન્ડમાં એક તો ભગવાન આત્માનો અર્થ પણ સોનગઢ થાય છે, ગુરુદેવ વારંવાર કર્યું છે, કર્યું છે કે નહીં. સોનગઢ માને જેમ સોનું હોય ને, સોનું અને સોનાનો ગઢ હોય, તો સોનાને એ પૂજ્ય બહેનશ્રીનો બોલ છે ને, કંચનને કાટ ન લાગે ને, તો જેમ જે સોનગઢ કંચનને કાટ ન લાગે એમાં સમ્યક દર્શનનો વિષયભૂત જે શુદ્ધ આત્મા જે છે એને મોહ રાગ દ્વેષનો કાટ લાગતો નથી, એવો આ ચૈતન્યનો ગઢ માન્યા ભગવાન આત્મા સોનગઢ છે. તો જેમ પેલા બહારથી વ્યવહારથી સોનગઢના કમ્પાઉન્ડમાં પરદ્રવ્યનું કર્તૃત્વ અને પુણ્યના પક્ષની વાત નહીં કરવી, એવી રીતે આ પરમાર્થથી જે સોનગઢ તત્વ બિરાજે છે એમાં તો પરદ્રવ્યનું કર્તૃત્વ કે શુભાશુભ ભાવની ગંધ છે જ નહીં. એ તો ઉત્પાદ વ્યયથી પણ નિરપેક્ષ છે ખરું કહીએ તો. આપણા બધાનો એક સમજો સાતિશય પુણ્યનો ઉદય કહેવાય. 2000 વર્ષ પહેલાં જંગલમાં લખાયેલી વસ્તુ અત્યારે તો બધા કેટલા લોકરોની અંદર વસ્તુઓને સુરક્ષિત રાખવામાં આવે, તો ભૂકંપની અંદર હમણાં જ મેં કહ્યું હતું ત્યાં બે ત્રણ વાર કંઈક વાત થઈ નવરંગપુરા વચનાપુર પણ. જગતમાં એમ કહેવાય છે ને, મિલકત બે પ્રકારની હોય, એક સ્થાવર મિલકત ને બીજી જંગમ. ને સ્થાવર ને જંગમનો શું અર્થ થાય? મકાનને કઈ મિલકત કહેવાય? સ્થાવર. અને રૂપિયા પૈસા 2000ની નોટના બંડલ સોનું ચાંદી એ બધી કઈ કહેવાય? જંગમ. બરાબર, સ્થાવર અને જંગમ. હિન્દીમાં એમ કહે છે કે ચલ અને અચલ એવું કહે છે. તો મારો તો એક પ્રશ્ન છે કે સ્થાવર એ ખરેખર સ્થાવર છે કે જંગમ છે? આ પ્રશ્ન ખ્યાલ આવે છે, સ્થાવર છે કે જંગમ છે? અમારા ત્યાં સ્વાધ્યાયમાં જે કચ્છના કેટલાક ભાઈઓ પણ આવે છે અને ભૂકંપની ઘટનામાંથી નીકળેલા એ જીવ, તેમને કહ્યું કે અમે આમ ઘરમાં હતા, બે ભાઈઓ પિતાજી વગેરેની જે ઘટનાથી બે બચી ગયા, તો આખા ને આખા મકાન જમીનમાં ઉતરી ગયા. તો બધાને ખ્યાલ છે ને, આખા ને આખા મકાન ઉતરી ગયા, તો સ્થાવર પણ ગઈ, સમજાય છે કે નહીં? અને ઘરમાં તિજોરીમાં લોકરની અંદર જ જંગમ હતી, સ્થાવરે ગઈ, જંગમ ગઈ, અને આ બધું મારું છે એના માનવા વાળો એ અંદરમાં જીવ ચાલ્યો, સમજાય છે કે નહીં? બીજી રીતે હવે એને કહે કે આપણા ત્રિલોકીના જિનેન્દ્ર ભગવાન મહાવિધિ ક્ષેત્રમાં સિમંદર ભગવાન હાલ કહી રહ્યા છે કે અમે જે રીતે સ્થાવર અને જંગમની વ્યાખ્યા કરીએ છીએ એવી રીતે તું સમજ. આ ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા જે ચૈતન્ય તત્વ શુદ્ધાત્મ દેવ બિરાજે છે ને, સ્થાવર છે, એ સ્થાવર છે. અને એને દેખવા વાળી પર્યાય જે છે એ જંગમ છે. આ મારી આટલો આ મારો વૈભવ ભાઈ ઇન્દ્રવદનભાઈ ને, બરાબર છે નામ, સમજાય છે ને? આ સ્થાવર અચલ, સ્થાવર એટલે મકાન ને વગેરે સ્થાવર કહે ને એમ. આ હમ તો કબ હું ન નિજ ઘર, તો આ પણ ઘર નથી, આ સાચું ઘર છે એ સ્થાવર. અને એનો સ્વીકાર કરવા વાળી પર્યાય આપણે લેવી છે. મલિન પર્યાયને શું કામ આપણે યાદ કરવી સારા દિવસોમાં? હા, બરાબર છે કે નહીં? એ જંગમ બસ વાત પૂરી થઈ ગઈ. સિદ્ધ પરમાત્મા છે ને, સિદ્ધ પરમાત્મા પાસે પાંચ ભાવમાંથી કેટલા ભાવ હોય છે ભાઈ? પાંચ ભાવમાંથી સિદ્ધ પરમાત્માની પાસે બે ભાવ છે, એક પરમ પારિણામિક ભાવ ને બીજો ક્ષાયિક ભાવ. વાત પૂરી થઈ ગઈ ને? મેં હું સ્વભાવ સે સમય સાર પરિણતિ હો જાવે સમય સાર. અને બીજી રીતે શ્રીમદજીના શબ્દોમાં કહીએ તો સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. બે વાત થઈ ગઈ ને? તો સિદ્ધ ભગવાનની ફાઇલ ખોલવામાં આવે તો સર્વ જીવ છે સિદ્ધ સંતો દ્રવ્ય સ્વભાવ આવી ગયો, અને જે સમજે તે થાય પર્યાય પણ આવી ગઈ. એક શક્તિરૂપ વૈભવ અને એક પ્રગટરૂપ વૈભવ. 320 ગાથામાં જે કહ્યું ને, શક્તિરૂપ મોક્ષ અને વ્યક્તરૂપ મોક્ષ છે. અને વાસ્તવમાં ખરેખર તો આપણે જિનેન્દ્ર ભગવાન પાસે રોજ એ પ્રાર્થના કરીએ છીએ, અરહંત સિદ્ધ સૂરી ઉપાધ્યાય સાધુ સર્વ અર્થ કે પ્રકાશી માંગલિક ઉપકારી હેમ, તિન કો સ્વરૂપ જાન રાગ તે ભઈ જો ભક્તિ, કાય કો નમાય ધુતિ કો ઉચારી હેમ. ધન્ય ધન્ય તું અહી તે કાજ સબ આજ ભય, કર જોર બાર બાર વંદના હમારી હે. પછી શું શું ભાવના ભાવી છે? મંગલ કલ્યાણ સુખ એસો હમ ચાહત હે. ઈસે અમારે બાકી લાડી વાડી ગાડી કાંઈ ન જોઈએ. માગવાની અપેક્ષાએ વાત કરીએ તો અમે આટલી માગણી છે ને, મેરે ન ચાહ કછુ ઓર ઈશ, રત્નાત્રય નિધિ દીજે મુનીસ. છે ને દોલતનાંદીની સ્તુતિમાં સકલ ગેયમાં, મેરે ન ચાહ કછુ ઓર ઈશ રત્નાત્રય નિધિ દીજે. બસ મારી તો એક આ ભાવના થાય બધી જગ્યાએ. ભગવાનની વિનયની ભાષામાં તો આવશે ને, આ જ આવશે છે ને. ભોગે જો ભોગ પહેલે ઉનકા ન હોવે સુમિરન, મે રાજ સંપદાયા પદ ઇન્દ્ર કાન ચાહું, રત્નાત્રય કા પાલન. પ્રગટ થયા પછી પાલન, રત્નાત્રય કા પાલન હો અંત મે સમાધિ, પ્રભુ પ્રાર્થના હે મેરી જીવન સફલ બનાવ. આ છે ને, કેટલી સરસ સરસ વાતો લખી છે. દિન રાત મેરે સ્વામી મે ભાવના યે ભાવું, દેહાંત કે સમય મે તુમ કો ન ભૂલ જાઉં. ધર્માત્મા નિકટ હો ચર્ચા ધર્મ સુનાવે. એક એક વાતોમાં એટલા ભાવ ભર્યા છે. બહારમાં જે કહેવાય ને, અમારું લૌકિકમાં જે ફ્રેન્ડ સર્કલ લૌકિક વાળું કે એ મારે ના જોઈએ, ભલે અત્યાર સુધી મારી ભૂલ થઈ, છેલ્લી ઘડીએ એ જો લૌકિક જે સંસારમાં રખડાવવા વાળું જે સગા સંબંધી કે જે કોઈ એને જોઈશ તો મારા પરિણામ બગડશે. મારી પાસે આસપાસમાં જોઈએ તો સાધર્મીઓ જોઈએ. ધર્માત્મા નિકટ હો ચર્ચા ધર્મ સુનાવે, ઓ સાવધાન રખે ગાફિલ ન હોને પાઉં. બાકી તીવ્ર મોહી જીવ હશે ને, એને જોઈશું, એને જોઈશું કે આપણે ત્યાં ફરવા ગયા હતા એ યાદ આવશે ને, પરિણામ બગડી જશે. માણ સાવધાન થયું ને પરિણામ બગડે, અને સાધર્મીને જોશે તો આપણે સાથે યાત્રાએ ગયા હતા અને આવી ભક્તિ કરી હતી, આવી ચર્ચા થઈ હતી, એ સંબોધન કરશે. એટલે ત્યાં આપણે જે છેલ્લે બોલ્યા ને, ભગવાનની પાસે જીવ કેવી પ્રાર્થના કરે છે, મંગલ કલ્યાણ સુખ એસો હમ ચાહત હે, ઓ મેરી એસી દશા જૈસી તુમ ધારી રે. આ છે અમારી ભક્તની ભાવના તો આવી છે. ગુરુદેવ શ્રીને એક બહુ સરસ બોલ છે, ભક્તામર સંબંધમાં ગુરુદેવે કહ્યું છે કે ભક્તામરનો પાઠ કરે અને ભગવાન પાસે માગણી કરે તો ગુરુદેવ કે આને માગતા એ ના આવડ્યું. કેટલી સરસ વાત કરી, કેમ કે ભક્તામરમાં તો એની શૈલી છે ને, પણ ત્યાં માનતુંગ આચાર્યનું કાંઈ એવું કહેવું નથી ત્યાં, પણ જીવ સમજતો નથી ને. ગુરુદેવશ્રી કેટલી કેટલી વાતો સમજાવી છે કે પોતાના અભિપ્રાય પ્રમાણે જીનવાણીનો અર્થ ન કરાય. શું કહ્યું? પોતાના અભિપ્રાય પ્રમાણે જીનવાણીનો અર્થ ન કરાય, પણ આચાર્ય દેવે જે અભિપ્રાયથી વાત અંદર લખેલી છે ને એ રીતે પોતાનો અભિપ્રાય બનાવવો જોઈએ. પોતાને જેવું મનમાં ગમે એવી રીતે એનો અર્થ ન અર્થઘટન ન કરાય. આપણે આવશે કે કેટલી સુંદર ચર્ચાઓ છે કર્તા કર્મ અધિકારની અંદર કે આ રાગ જીવનો છે કે પુદગલનો. હવે તમે કહો છો કે રાગ જીવનો, હવે છે ગાથા, હવે આ શરૂઆત થઈ, રાગ જીવનો કહો છો. હમણાં આગળ તો તમે કહી ગયા કે રાગ પુદગલનો છે, તો રાગ જીવનો છે કે પુદગલનો છે અમે કન્ફ્યુઝનમાં છીએ. કેમ કે 73 નંબરની ગાથામાં તો ત્યાં સ્પષ્ટ કહ્યું, પુદગલ દ્રવ્ય જેનો સ્વામી છે એવા ક્રોધાદી ભાવોનું વિશ્વરૂપપણું તેના સ્વામીપણે નહીં પ્રવર્તતો હોવાને કારણે હું નિર્મમ છું. કથા છે ને 73 નંબરની, છું એક શુદ્ધ મમત્વહીન. જો છે ને જેની પાસે હોય, જો જરા નજર નાખો 73 નંબરની ગાથા, એટલે ખ્યાલ તો આવે ને જે શિષ્યનો પ્રશ્ન શું છે. પ્રશ્નનું રૂપ પણ બરાબર સમજવું જોઈએ. ગુરુદેવ વારંવાર કહે છે ને પ્રશ્નનું રૂપ બરાબર સમજવું જોઈએ. અને બીજી વાત ગુરુદેવ વારંવાર કરી, હજુ તો દ્રષ્ટાંતમાં ગોટાળા કરે છે. દ્રષ્ટાંત બેસવું હજુ મુશ્કેલ થાય. પેલું ચકલું આમાં ઉપર ઉડે બહારમાં, એટલે પેલું અંદરવાળું દર્પણમાં પણ શું દેખાય? ઉપર. તો એ દર્પણમાં જે ઉપર જે પ્રતિબિંબ પડે છે કોના કારણે પડે છે? સમજાય છે કે નહીં? પેલું આ નીચેથી ઉપર ગયું, નીચેથી ઉપર બહારમાં દેખાય છે, નીચેથી ઉપર જતું, તો દર્પણમાં જે પ્રતિબિંબ દેખાય છે ઉપરથી નીચે જતું દેખાય છે કે નીચેથી ઉપર જતું? એ વખતે આ એ ઉપર નીચેથી ઉપર ને પેલું નીચેથી ઉપર. એટલે પહેલા નંબરમાં તો જગતને એમ કહેવામાં આવે કે આના કારણે આ નથી, તો એક તો પેલું તો હજુ એને એ બેસવું કઠણ પડે. તે પછી કે નહીં, ચલો આને અહીંયાથી ખસેડી દો, તો પછી જાય છે અંદર. ચકલું નીચેથી ઉપર પ્રતિબિંબ પડે છે, માટે અંદરમાં જે નીચેથી ઉપર જતું દેખાય છે એ કોના કારણે? કે આ બહારના ચકલાના કારણે અંદર થાય છે એવું અજ્ઞાની જીવ સમજે છે. આ તો દ્રષ્ટાંત છે. પછી ગુરુદેવ હજુ તો દ્રષ્ટાંત છે, સિદ્ધાંતમાં પછી આ છેલ્લી વાત આવી, દર્શન મોહનીય કર્મનો ઉદય, કર્મનો મિથ્યાત્વ, પછી અજ્ઞાન, જ્ઞાનાવરણ આદિ જડ કર્મ, ચારિત્ર મોહનીય જડ કર્મની પ્રકૃતિ, અને એનો બહારમાં કર્મનો ઉદય, અને અહીંયા જીવની અંદર એવા જે વિભાવરૂપ પરિણામ, એ બંનેનો એ કાળ એક છે. બંનેનો સમય શું છે? એક છે. એટલે જીવને એવી ભ્રાંતિ થાય છે કે આના કારણે આ રાગદ્વેષના પરિણામ થાય છે. સમજાય છે કે નહીં? અવશ્ય સરસ ચર્ચાઓ છે. તો એક જે પ્રશ્ન પહેલો આવ્યો ને એના પહેલા જે કૌંસમાં વાત મૂકેલી છે એમાં કે તમે આગળ તો આ રાગાદી વિકારી ભાવને પુદગલના પરિણામ કહ્યા, હવે તમે અહીંયા જીવના કહો છો, તો મારે સમજવું શું? એને જીવના સમજવા કે પુદગલના સમજવા? કૃપા કરીને આ વાત સમજાવો. અને એના માટે શ્રીમદજી એક છે ને, જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તે, ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જનએ. જો જીનવાણીનું કોઈ પણ કથન કશાયને વધારવા માટે નથી, કશાયને મટાડવા માટે છે. સંસારને વધારવા માટે નહીં, સંસારને મટાડવા માટે છે. એટલે જીનવાણીમાં ક્યાંક રાગનો કરતા આત્માને કયો હોય તો એ વિતરાગતાની પોષણ માટે છે. ક્યાંક આત્માને રાગનો અકર્તા કયો હોય તો પણ વિતરાગતાના પોષણ માટે છે. ત્યાં કઈ પદ્ધતિથી કહ્યું છે એ વસ્તુને બરાબર સમજવી જોઈએ, અપેક્ષા સમજવી જોઈએ. તો જો અહીંયા લખી 73 ગાથા થોડી વાત કરીને આપણે લખ્યું ખુલશે આપણે અહીંયા. અચ્છા ખુલી ગઈ ને 73 ગાથાની ટીકા. એમાં 137 પેજ ઉપર નીચેથી ચોથી લીટી છે, ગાથા વાંચી લઈશું પહેલા આપણે એટલે ખ્યાલ આવે. જુઓ, કેમ કે આ ગાથાની પણ આપણે વચ્ચે ક્યાંક યાદ કરીશું. આ ગાથાને કર્તા કર્મધિકારની ગાથા છે ને, અને આ કર્તા કર્મધિકારની બધી ગાથાઓમાં આ એક એક સ્પેશિયલ ગાથા છે પાછી. જુઓ, છું એક શુદ્ધ મમત્વહીન હું, જ્ઞાન દર્શન પૂર્ણ છું. લો આ મારું આધાર કાર્ડ, આ ગાથા, હા, આ શું કે મારી પ્રોફાઇલ, મારો બાયોડેટા. હા, અમારે ત્યાં વસ્ત્રાપુરની અંદર પાછળ 47 શક્તિઓ બહુ લખાવેલી છે, આપણે જોયેલી 47 શક્તિઓ મોટા અક્ષરે લખાવેલી છે પંચમેરુની પાછળ. તો ક્યારેક ક્યારેક કહેવાનું થાય કે આપણી પ્રોફાઇલ જોવી હોય તો ઉપર જરા જોઈએ, સમજાય છે? આમ તો છે અહીંયા, પણ આપણી પ્રોફાઇલ બતાવી છે ત્યાં. પ્રોફાઇલ જ કહેવાય ને, બરાબર છે ને વર્ડ? તો બાકી બહારમાં ભાઈ હું એન્જિનિયર છું, ડૉક્ટર છું, સાથે સાથે મારા આવા પણ બીજા કામ છે, આવા બીજા એ બધું સાથે મારે કાંઈ. અને પછી શરીરના બધા ફોટા અલગ અલગ પાડે ને, શરીરના ફોટા નથી પાડતા અલગ અલગ, એક જ ચહેરો હોય ભાઈ, ચહેરો એક જ હોય, પણ આમ આમ પછી આમ 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 નથી પાડતા, કેટલા ફોટા પાડે છે. હા, તો ભગવાન આત્માના ફોટા ના પડી શકે અક્ષયભાઈ? હા, જીવત્વ સ્વરૂપોહમ, ચિતિ સ્વરૂપોહમ, દશી સ્વરૂપોહમ, જ્ઞાન સ્વરૂપોહમ, સુખ સ્વરૂપોહમ, વીર્ય સ્વરૂપોહમ, પ્રભુત્વ સ્વરૂપોહમ, વિભુત્વ સ્વરૂપોહમ. ના પડી શકે આત્માના ફોટા. હા, એ સાચી છે ને પ્રોફાઇલ? ભગવાને ગુરુદેવના પ્રવચનમાં છે, નાયરોબીના વ્યાખ્યા, ભગવાન સમોશરણમાં ભગવાન આત્માને ભગવાન કહીને બોલાવે છે. શું કહ્યું? સમોશરણમાં ભગવાન ભગવાન આત્માને, એટલે આપણને ભગવાન આત્મા શબ્દ પ્રયોગ કર્યો ને, એટલે કારણ પરમાત્મા આવી ગયું. અને ભગવાન જે કહી રહ્યા છે કાર્ય પરમાત્મા. ભગવાન સમોશરણમાં ભગવાન આત્માને ભગવાન કહીને બોલાવે છે. વિચાર તો કરો, હવે ભગવાન જ્યારે ભગવાન કહીને બોલાવે મને, એનાથી મોટું મારા માટે બીજું સન્માન કયું કહેવાય ભાઈ? હા, જીવ છતાં પણ એક દુઃખદાયક પંક્તિ એવી છે આ જીવ માટે. ત્રિભુવન પતિ હે ભયો હે ભિખારી, યે અચરજ મુજે આયો. શું કહે છે? આ ત્રણ લોકનો નાથ ત્રિભુવન પતિ હે ભયો હે ભિખારી. હરણની નાભીમાં કસ્તુરી છે, અને જંગલમાં આમ ને આમ હડફેટે ચડેલી છે, હરણ હડફેટે ચડ્યું છે. એમ પોતે સુખનો બનેલો, અને સુખ શોધવા માટે બહારમાં ક્યાંય ને ક્યાંય ક્યાંય ને ક્યાંય ફાંફા મારે છે. એટલે ટોડરમલજી સાહેબને ત્રીજો અધિકાર લખવો પડ્યો મોક્ષ માર્ગ પ્રકાશકમાં. આ જીવ જે સુખી થવાના ઉપાયો કરે છે, બધા ઉપાયો ખોટા છે. અને એટલે તેમને સીમિત ના રાખ્યું, સાચો ઉપાય પણ અમે બતાવીએ છીએ. અને એ ઉપાય પર તું ચાલ તો ચોક્કસથી તું સુખી થઈશ, થઈશ ને થઈશ. એ ગુરુદેવસિંહના શબ્દોમાં કહીએ તો, આજે માનો, કાલે માનો, ચાહે અનંતકાળ બાદ માનો, આ વાતનો સ્વીકાર કર્યા વગર બીજો કોઈ છૂટવાનો રસ્તો છે નહીં ભાઈ. જો શું કહે છે સાંભળજો. કેટલા વાગ્યા સુધી છે આપણે? 10 વાગ્યા સુધી, બરાબર. હા, જીવો સાંભળજો. નીચેથી ત્રીજી લીટી, ચોથી લીટી સોરી. ઉદગલ દ્રવ્ય જેનું સ્વામી છે, જોયું ને, ઉદગલ દ્રવ્ય જેનું સ્વામી છે, એવું જે ક્રોધાદી ભાવો, સમજી ગયા કે નહીં? તો આ ક્રોધના પરિણામ, રાગ દ્વેષના પરિણામ, એ તો આમ તો થાય છે આત્માની પર્યાયમાં, વાત તો બરાબર છે, કાંઈ શરીરમાં કે કપડામાં તો નથી થતા. મોહ રાગ દ્વેષના પરિણામ તો આત્મામાં થાય છે, પણ હવે શું કહી છે જુઓ, ઉદગલ દ્રવ્ય જેનું સ્વામી છે. અહીંયા શું કહી દઉં આ 73મી ગાથામાં કે આ રાગ દ્વેષ જે થાય છે પૂજગલના પરિણામ છે. હવે આપણી જે ટ્રેક ચાલુ, હવે આપણી જે 87 ગાથાથી વાત આવે છે ત્યાં મોહ રાગ દ્વેષના પરિણામ જીવના કયું છે. બે વાત આવી ને, થોડું સમજો, બે વાત આવી આજે. એક દર્પણની અંદર જે મોરનું પ્રતિબિંબ અને એક બહાર મોર. આપણે કેવી સરસ વાત છે સમજો, તમે જરૂર જવાબ આપજો. એક પેલો મોર બહારમાં છે અને બીજું દર્પણમાં શું પડે છે એનું પ્રતિબિંબ છે. એક તો દર્પણની અવસ્થા છે અને પેલું મોર બહાર છે, ઠીક છે ને. આ બેમાંથી જીવ કયો પદાર્થ અને અજીવ કયો પદાર્થ છે? દ્રષ્ટાંતમાં મોર શું છે? જીવ. મોર છે જીવ અને દર્પણ જે છે શું છે? અજીવ. સિદ્ધાંતમાં ઊંધું છે આખું, સમજાય છે કે નહીં? સિદ્ધાંતમાં આખું ઊંધું આવી જશે. સિદ્ધાંતમાં સમજો, મોરની જગ્યાએ સિદ્ધાંતમાં શું આવશે? મોરની જગ્યાએ પેલી કર્મની અવસ્થાઓ, જડ કર્મની અવસ્થાઓ. મોરની જગ્યાએ દર્શન મોહનીય કર્મ, જ્ઞાનાવરણીય કર્મ, મોહનીય ચારિત્ર મોહનીય કર્મ. શું કહ્યું, સમજાય છે કે નહીં? કર્મ, દિલીપભાઈ. અને અહીંયા જીવમાં જે મિથ્યા દર્શન રાગ દ્વેષના કષાયના પરિણામ જીવ વડે જે ભાવવામાં આવે છે, જીવ વડે જે ભાવવામાં આવે છે, એ તો જીવની પર્યાય થઈ, સમજાય છે કે નહીં? પેલું બહારમાં કર્મનો ઉદય એ જડ, અને અહીંયા જીવની પર્યાય થઈ, આ જીવમાં થયું ત્યાં આગળ સિદ્ધાંતમાં. પણ દ્રષ્ટાંતમાં ઊંધું છે. દ્રષ્ટાંતમાં પેલો મોર છે જીવ છે અને દર્પણ કેવું છે? અજીવ છે. બરાબર છે કે નહીં? પણ ત્યાં એ એવી રીતે અહીંયા એ નથી લગાવવાનું. અહીંયા તો એ લગાવવું છે કે બંને જે વખતે આ બહારમાં મોર કળા કરે છે, કહ્યું ને, મોર કળા કરે અને એ જ વખતે દર્પણમાં મોરની શું દેખાય છે? કળાનું પ્રતિબિંબ ત્યાં દેખાય છે. બંનેનો સમકાલ છે, બંનેનો એક જ કાળ છે. બંનેનો સમકાલ હોવા છતાં બંનેનો સ્વકાલ અલગ અલગ છે. સ્વકાલ, સ્વકાલ, સમજાય છે કે નહીં? આ જે છે મોર આમ આમ કરે છે એ એનો સ્વકાલ છે, અને પેલી દર્પણની સ્વચ્છતાનો વિકાર છે ત્યાં આગળ. એવું જે વાદળી લીલો પીળો જે રંગવાળી જે દર્પણની સ્વચ્છતાનો વિકાર છે. બંનેનો સમકાલ છે પણ છતાં બંનેનો સ્વકાલ અલગ અલગ છે. પણ આ જીવને ભ્રાંતિ થઈ જાય છે કે આના કારણે આ થયું. જે ખાસ સમજવાની છે વાત એની અંદર જે આપણે જોઈશું, એક છે નિમિત્ત નૈમિત્તિક સંબંધ અને બીજો છે કર્તા કર્મ સંબંધ. અને જીવ ક્યાં ભૂલ પડી જાય છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધને શું માની લે છે? કર્તા કર્મ સંબંધ માને છે, એની ભ્રાંતિ છે. તો જોઈએ આપણે આને, પહેલા થોડું નજર નાખીએ. જુઓ અહીંયા શું કહે છે, ઉદગલ દ્રવ્ય જેનું સ્વામી છે એવું જે ક્રોધાદી ભાવોનું વિશ્વરૂપપણું, એટલે કેટલાય પ્રકારના શુભાશુભ ભાવ છે ને, અસંખ્ય પ્રકારના શુભ ને અશુભ ભાવો છે, તેના સ્વામી પણે. જો આટલું જે બોલ્યા ને આપણે, એમાં સ્વામી શબ્દ કેટલી વાર આવ્યો? ફરી વાંચું છું, સ્વામી શબ્દ કેટલી વાર આવ્યો કેજો જરા. જો ઉદગલ દ્રવ્ય જેનું સ્વામી છે એવું જે ક્રોધાદી ભાવોનું, એક વખત સ્વામી શબ્દ આવ્યો ને, હવે મને કહો કે આ ક્રોધાદી ભાવોનો સ્વામી કોણ કહ્યું? કોણ છે ક્રોધાદી ભાવનો સ્વામી? તો સ્પષ્ટ લખ્યું, ઉદગલ દ્રવ્ય જેનું સ્વામી છે એવું જે ક્રોધાદી ભાવનું. એટલે આ જે ક્રોધાદીના પરિણામ થાય છે એનો સ્વામી કોણ છે? ઉદગલ, ઠીક છે. સ્વામી પણ પછી સાંભળજો, ક્રોધાદી ભાવ વિશ્વરૂપણું, તેના સ્વામી પણે, જે ફરી જાય, તેના સ્વામી પણ, એટલે તેના એટલે કોના? ક્રોધાદી ભાવના. ક્રોધાદી ભાવોના સ્વામી પણે પોતે સદાય નહીં પરિણમતો હોવાને લીધે મમતાથી રહિત છે કે નહીં? પોતે સદાય નહીં પરિણમતો હોવાથી. સ્વામી બે વખત આવી ગયું, એકદમ કોન્ક્રીટ કામ કરી કાઢ્યું. એમ નથી હોતું કે પેલી ટ્રેનની અંદર એક આગળ એન્જિન લાગે ને એક પાછળ એન્જિન લાગે, સમજાય છે કે નહીં? એવી રીતે આ જે રાગાદી વિકારી ભાવ છે, મોહ રાગ દ્વેષના વિકારી ભાવ, એનો સ્વામી કોણ? ઉદગલ. અને હું એનો સ્વામી નહીં એમ કહી દીધું અક્ષયભાઈ, વાત સમજાય છે? આનો સ્વામી કોણ? ઉદગલ. હવે કેમ કે પાછું કોઈ કે જુઓ ભાઈ આપણે ખોટું શું કામ ઝઘડો કરવો, એક કામ કરો, શું કે પૂદગલ પણ સ્વામી રાખો, આ રાગ દ્વેષ નો સ્વામી પૂદગલ પણ રાખો અને હું પણ એનો સ્વામી ખરો. ચલો ને મૂકો ને ઝંઝટ ખોટી. હા હા, સમજાય છે કે નહીં? હા, તો એટલા માટે અહીંયા બીજી વખત જે સ્વામી શબ્દ મૂક્યો ને, હા, બીજી વખત સ્વામી શબ્દ દ્રઢતા, સંશય ના થઈ જાય. હા, એ બરાબર સમજી લો. કાન ખોલીને અહીંયા જે કહેવા માંગે, આ ગાથાની અંદર જે વિષય વસ્તુ બતાવી છે, સમ્યક દર્શન નો વિષય છે ને, હા, તો કહે છે કે આ ક્રોધાદિ ભાવ થયા છે, વાત સાચી છે, એગ્રી. હા, જેમ આકાશમાં ફૂલ ન હોય, સસલાની જેમ શિંગડા ન હોય, એમાં ક્રોધાદિ ભાવ થયા જ નથી, બિલકુલ એવું નથી. થયા છે, જ્યાં થયા છે ત્યાં થયા છે, એગ્રી, વાંધો નથી. પણ એક વાત સમજો, થયા છે તો એનો સ્વામી છે. એ કોણ? કે જેના લક્ષ્ય થયો ને, જેના લક્ષ્ય થયો એ એનો સ્વામી. એની પાછળ સરનેમ પૂદગલની લાગે છે. સરનેમ કોની લાગે છે? પૂદગલની. એમ નથી કહેતા કે ભાઈ ગાંધી ફેમિલીની દીકરી હોય અને શાહ ફેમિલીમાં પરણાવી, ગાંધી દીકરી, ગાંધી ફેમિલીની દીકરી છે અને શાહ ફેમિલીમાં પરણાવી, તો પછી એની પાછળ જન્મી છે ગાંધી ફેમિલીમાં અને એની પાછળ સરનેમ શું લાગે છે? શાહ. કેમ કે શાહ ફેમિલીને ડિવોટેડ થઈ ગઈ, ત્યાં આગળ સમર્પિત થઈ ગઈ. બરાબર છે કે નહીં? એમ રાગ દ્વેષ આત્માની પર્યાયના ઉદરમાં ઉછર્યા છે. રાગ દ્વેષ થયા છે આત્માની પર્યાયમાં. બરાબર છે કે નહીં? થયા છે, ત્યાં જન્મ એનો આત્માની એક સમયની પર્યાયમાં થયું છે. પણ એ કહે છે લક્ષ્ય કોનું છે? લક્ષ્ય પૂદગલના લક્ષ્ય થયેલું છે. જેમ પેલી દીકરીનું શાહ ફેમિલી તરફનું લક્ષ્ય થઈ ગયું ને, તો એની સરનેમ એની પાછળ એ લાગે છે. એમાં રાગ આત્માની એક સમયની પર્યાયમાં એનો જન્મ થયો. બરાબર છે કે નહીં? પણ એની પાછળ સરનેમ કોની લાગે છે? ઇન્દ્રવનભાઈ કોની સરનેમ? પૂદગલની સરનેમ લાગે છે. એનો સ્વામી એના પિતા પૂદગલ છે. જેમ દીકરીની પાછળ પિતાનું નામ લાગે ને, હા, દીકરી દીકરી માતાના કુખમાં ઉછરે, પણ એની પાછળ નામ કોનું લાગે છે? પિતાનું નામ લાગે છે. એમ કહે છે રાગ દ્વેષ આત્માની એક સમયની પર્યાયમાં થયા, પોતાના ષટકારથી થયા છે, ના નથી. પણ એ આત્માના લક્ષ્ય નથી થયા. જેના લક્ષ્ય થયા એનો સ્વામી. આત્માના લક્ષ્ય તો રાગ ટળી જાય છે, વિતરાગતાનો જન્મ થાય છે. પરના લક્ષ્ય પૂદગલના લક્ષ્ય થયા છે ને, માટે અહીંયા લખ્યું છે પૂદગલ દ્રવ્ય જેનો સ્વામી છે. એનો અર્થ તમે માઇકમાં રાગ દ્વેષ શોધવા જાઓ તો નહીં મળે. સમજી ગયા ને? માઇકમાં રાગ દ્વેષ શોધવા જાઓ, પૂદગલ દ્રવ્ય જેનો સ્વામી છે. એક આવે છે વાત એવી, એક પાત્ર જીવ હતો ને, એને શ્રી ગુરુએ કહ્યું કે રાગ અને જ્ઞાન જુદા છે. શું કહ્યું? રાગ અને આત્મા, તું અને રાગ બે જુદા છે. તો પેલો તૈયાર પાત્ર જીવ હતો ને, બસ સીધો, હું રાગથી જુદો છું ને, શ્રી ગુરુની હા દ્વાદશાંગનો સારવાળી દેશના મને મળી ગઈ, રાગ અને હું જુદા છીએ, આત્મા બે. તો સીધો આત્માનું શરણ લઈ લીધું ને, કામ કરી લીધું. પણ બીજો થોડોક અવળચંડો જીવ હતો, એટલે એને એમ કહ્યું કે રાગ અને આત્મા જુદા છે. તો એને પૂછ્યું કે તો પછી રાગ કોનો હશે? રાગની શોધમાં પડ્યો અક્ષયભાઈ. પેલો પાત્ર હતો ને, આત્મા બસ હું જુદો છું ને રાગથી, બસ વાત છોડો ને, રાગ આત્માને દુઃખદાયક છે, કષ્ટદાયક છે, પણ મારાથી એ જુદો છે, કહી દીધું ને, રાગ પૂદગલના પરિણામ જુદા છે, છોડો જેના હોય એના, હું જુદો છું રાગથી, વાત પૂરી થઈ ગઈ. રાગ રાગ રાગના કારણે, રાગ પૂદગલનો, તમારે જે કહે હું એનાથી જુદો છું ને, મૂકો ને ઝંઝટ, કામ કરી લીધું. પણ પેલો રાગની શોધમાં પડ્યો કે રાગ અને આત્મા જુદા છે, પૂછે રાગ કોનો? તો પછી શ્રી ગુરુને કહેવું પડે કે ભાઈ રાગ પૂદગલનો જા. તો કે છે પૂદગલનો? તો કે દિવાલમાં થાય છે, આમાં થાય છે, આમાં થાય છે. સમજે? એની આખી લાઈન જ, ટ્રેક જ આખો ખોટો છે હવે. હા, સમજી ગયા કે ભાઈ? તને જુદો બતાવી દીધો ને. હું એના માટે ક્યારેક ક્યારેક દ્રષ્ટાંત આપું છું કે જેમ અહીંયા ગાડી, સમજો કે કોઈ ચાર રસ્તા છે મોટા, ત્યાં ગાડી કંઈક તોફાન એકદમ થઈ ગયું ને, આપણા છોકરો પણ એની અંદર કંઈક આગ લાગીને કોઈ મકાન કોઈ તોફાનની અંદર આપણો છોકરો પણ ત્યાંથી જતો હતો ક્લાસીસમાં, અને એને પણ પોલીસે પકડી લીધો અને આપણને ખબર પડીને આપણે તરત જ વાત કરીને પછી આપણે છોડાવીને ઘરે લાવે. પછી આપણને કોઈ પૂછી બધું કોને કર્યું? કોને? અરે ભાઈ મૂકોને છોડો, મારો છોકરો ઘરે આવી ગયો ને. એમ કહીશું ને, મારો છોકરો હવે કોને કરીને શું થયું? છોડો, બસ મને તો મારો છોકરો ઘરે આવી ગયો ને, શું થયું છોડો, બધી બાબા ખ્યાલ આવે કે ના આવ્યો? હા, એમ કહે છે હું તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ કહી દીધું ને શ્રીમદજીએ મને સર્ટિફિકેટ આપી દીધું જ્ઞાનીઓએ, હા ત્રણેય કાળ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું. પછી શું કહી દીધું, કર વિચાર તો પામ, બસ તારે શુદ્ધ થવાનું નથી, શુદ્ધ નથી થવાનું, તું તો શુદ્ધ છો, માત્ર હું શુદ્ધ છું એની ઉપાસના કરવાની છે, શુદ્ધતાનો સ્વીકાર કરવાનો છે. કેમ કે વ્યવહારાભાસી એક વાત મૂકી છે, વ્યવહારાભાસી મોક્ષ અધિકારની અંદર, કે તમે પહેલેથી શુદ્ધ આત્માનું અવલંબન લેવાનું કહો છો, પણ આત્માને શુદ્ધ તો કરવો પડે કે ના કરવો પડે? અરે કે છે શુદ્ધ જ છે. એટલે વચ્ચે ગાથા લખીને, જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મ જ મેળવે, અણશુદ્ધ જાણે આત્મને અણશુદ્ધ આત્મ જ તે લહે. શું કહ્યું, જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મ જ મેળવે, પ્રાપ્તની પ્રાપ્તિ થાય છે, શુદ્ધ જાણે આત્મને શુદ્ધ આત્મ જ મેળવે એમ છે. જુઓ એટલે આ થયું ને, એક તો બે વાત હતી ને, કે તમે પ્રશ્ન હતો ને કે તમે એમ કહો છો કે આ મોહ રાગ દ્વેષ આદિ જીવના, તો આગળ તો તમે એને પુદ્ગલના કહ્યા હતા, અને હવે પાછા તમે કોના કહો છો જીવના, તો અમારે સમજવું શું આની અંદર? બરાબર લખ્યું ને, ઉદગલ દ્રવ્ય જેનું સ્વામી છે, એવું જે ક્રોધાદી ભાવનું વિશ્વરૂપપણું અનેક રૂપપણું, તેના સ્વામીપણે પોતે સદાય નહીં પરિણમતો હોવાથી કેવો છું, મમતાથી રહિત છું અત્યારે હું. એટલે એમાં કહી દઉં કે આ પુદ્ગલના પરિણામ કયા, ઠીક છે ને? આગળ પણ બીજી કેટલીક ગાથાઓ છે એવી આપણે આના પછીની 74-75 વગેરે ગાથાઓની અંદર પણ તમને ચર્ચા જોવા મળે છે, 75 વગેરે અંદર. હવે જે આપણે અત્યારે જે ગાથા ચાલી ને એની થોડીક નજર નાખી લઈએ, જે પ્રશ્ન આપણે વાંચ્યો ને. પરદ્રવ્યના કરતા કર્મપણાની માન્યતાને અજ્ઞાન કહીને એમ કહ્યું કે જે એવું માને તે મિથ્યા દ્રષ્ટિ છે, ત્યાં આશંકા ઉપજે છે કે આ મિથ્યાત્વ આદિ ભાવ સી વસ્તુ છે. હવે આમાં તો એક ઘણું બોલાયું છે, મિથ્યાત્વ આદિ ભાવ શું છે, સાંજના વ્યાખ્યાનમાં વાત કરીશું હમણાં આને લીધે. જુઓ આ મિથ્યાત્વાદી ભાવ શી વસ્તુ છે, જો તેમને જીવના પરિણામ કહેવામાં આવે તો પહેલા રાગાદી ભાવોને પુદ્ગલના પરિણામ કહ્યા હતા, જે આપણે જોયું પુદ્ગલ દ્રવ્યનો સ્વામી એમ કહ્યું હતું, તે કથન સાથે શું થાય છે, વિરોધ આવે છે. હવે તમે કહો છો કે રાગ જીવનો, હવે આગળ તમે રાગને કોનો કહ્યો હતો, પુદ્ગલનો, હવે પાછો તમે રાગ જીવનો કહો છો, અમારે કરવું શું, આમ માનું કે અમારે શું કરવું. હવે હજુ પુદ્ગલના પરિણામ કહેતા તે કથન સાથે વિરોધ આવે છે, અને જો પુદ્ગલના પરિણામ કહેવામાં આવે તો જેમની સાથે જીવનું કાંઈ પ્રયોજન નથી. આ રાગ દ્વેષને તમે પુદ્ગલના પરિણામ માનો, સમજાય છે કે નહીં? તો જીવની સાથે કંઈ પ્રયોજન નથી. જેમાં માઇક છે, સમજાય છે કે નહીં, ખરાબ થઈ ગયું તો આપણે આત્મા સાથે એનો શું સંબંધ છે, આ કપડાને કંઈક થઈ ગયું તો આત્મા સાથે શું સંબંધ છે, એ તો વસ્તુ જ અલગ થઈ ગઈ હતી આ ગાડી, બરાબર છે કે નહીં? એમ કહે છે જો તમે રાગને પુદ્ગલના પરિણામ કહો તો વસ્તુ જ આખી જુદી થઈ ગઈ, વસ્તુ જ આખી અલગ થઈ ગઈ, બરાબર છે ને? જો એમ આપણે થોડું સિમ્પલ કહીએ કે ભાઈ અહીંયા કોઈ વ્યક્તિ બેઠેલું છે, સમજો કે આમાંથી કોઈને કેન્સર થયો, મને શું તકલીફ એનાથી, બીજાને થયો છે ને મને શું થયું, એમ મોહ રાગ દ્વેષ કોના, પુદ્ગલના, તો પછી જીવને શું તકલીફ? બરાબર છે કે નહીં? શું તકલીફ જીવને? અને વાત એ કરી કે તમે પહેલા પૂદગલના કહ્યા છે અને પૂદગલના પરિણામ કહ્યા, હવે પાછા કોના કહો છો તમે? જીવના. અને જો તમે જીવના કહો છો તો પહેલા પૂદગલના કેમ કહ્યા? અને પૂદગલના જ હોય તો પછી આપણે ટેન્શનની ક્યાં વાત છે? પૂદગલના જ હોય તો આપણે ટેન્શનની ક્યાં? કેન્સર બીજા મને નથી તો મને ક્યાં તકલીફ છે? રાગદ્વેષ મને છે જ નહીં તો દુઃખનું કારણ તો રાગદ્વેષ છે, અને રાગદ્વેષ તો પૂદગલના છે. માટે આપણે તો કોઈ પ્રશ્ન રહ્યો જ નહીં, રાગદ્વેષ મટાડવાનો જ ક્યાં રહ્યો? આપણે મને છે નહીં તો પછી મટાડવાનો પ્રશ્ન ક્યાં રહ્યો? પછી આપણે રોજ બોલીએ છીએ વિનય પાઠની અંદર કે રાગ સહિત જગ મેં રૂલ્યો મિલે સરાગી દે વીત રાગ ભેટ્યો અબે મેટો રાગ, મેટો રાગ કુટે મેટો રાગ કુટે, તે પંક્તિ કાઢી નાખો હવે. કેમ કે રાગ તો પૂદગલના પરિણામ છે અને એનું ફળ તો પૂદગલમાં આવે. માટે શું કે એમ નહીં, એમ તેમ તો જીનવાણીનું બધું કેટલું કાઢવા જઈશ, કશું નહીં રહે. હા તારે કહ્યું એટલા માટે તારા અભિપ્રાય પ્રમાણે જીનવાણીનો અર્થ નહીં, પણ જીનવાણીમાં ત્યાં કહેવાનું શું આશય તે પ્રમાણે પોતાનો અભિપ્રાય બનાવવો જોઈએ ભાઈ. જો એટલા માટે પંક્તિ છે ને, વીતરાગ તાકી પોષક હિ જીનવાણી કહેલાતી હૈ. જીનવાણીની દરેક વાત વીતરાગતાનું પોષણ કરવા માટે હોય છે. એક જ્ઞાન પ્રધાન શૈલી છે ને એક દ્રષ્ટિ પ્રધાન શૈલી છે. જ્ઞાન પ્રધાન શૈલી ને દ્રષ્ટિ પ્રધાન શૈલી. હવે જે ગાથાઓ શરૂ થશે ને એની અંદર જ્યાં એમ કહ્યું કે મોહ રાગ દ્વેષ આદિ વિકારી પરિણામ જીવના છે, જીવના જીવમાં થાય છે. મોહ રાગ દ્વેષ મિથ્યા દર્શન કષાયના પરિણામ ક્રોધ માન દયા દાનના શુભ ભાવ કે અશુભ ભાવ જીવમાં થાય છે, જીવ એનો કરતા છે. તો એ જ્ઞાન પ્રધાન શૈલી. જ્ઞાન તો પેલા જીવમાં થાય છે, જ્ઞાન કરાવ્યું. સમજો ફરીથી, જ્ઞાન પ્રધાન શૈલી છે અને એ જ્ઞાન કરાવ્યું તો એ જીવમાં થાય છે. એવું જ્ઞાન કરાવ્યું તો જીવમાં થાય છે તો એ રાખવા યોગ્ય છે એવું જ્ઞાન નથી કરવાનું. શું કહ્યું, સમજાય છે કે નહીં? જ્ઞાન પેલા જે એટલા માટે કહ્યું ને કે માઇકમાં થાય છે અથવા તો પૂદગલના પરિણામ છે તો વાત પૂરી થઈ ગઈ ત્યાં આગાડી, આગળ કશું બોલવાનું રહ્યું જ નહીં. જેમ સિદ્ધ ભગવાનને રાગ મટાડવાના ઉપદેશની જરૂર ખરી? સિદ્ધ ભગવાનને રાગ મટાડવાના ઉપદેશની કોઈ જરૂર નહીં. કેમ છે નહીં? એ મારે રાગ નથી તો પછી મારે ઉપદેશની કોઈ જરૂર જ નથી. સમજાય છે કે નહીં? એટલે પહેલા સ્થાપના કરી, એટલે કે વિધિપૂર્વક નિષેધ. વિધિપૂર્વક પહેલા મારામાં થાય છે એમ નક્કી કર્યું. બરાબર સમજો શાંતિથી, મારામાં થાય છે રાગવિષ એ નક્કી કર્યું જ્ઞાનમાં, અને સાથે એ પણ નક્કી કર્યું કે આ રાખવા જેવી વસ્તુ નથી એમ નક્કી કર્યું. ખાલી મારામાં થાય છે એટલું નહીં ભાઈ, જ્ઞાન સમ્યક જ્ઞાન એને કહેવાય. સમ્યક જ્ઞાન પ્રમાણ જ્ઞાન એને કહેવાય કે મારામાં થયું એમ પણ નક્કી કર્યું, સાથે આ આશ્રવ તત્વ હે છે રાખવા જેવી નથી, આત્માને તકલીફદાયક છે એમ પણ જ્ઞાનમાં નક્કી કર્યું. હવે એમ નક્કી કર્યું ને માટે રાખવા માટે નથી તો કાઢવા જેવું છે. તો પછી બીજો પ્રશ્ન ઉભો થશે કે રાગ દૂર કેવી રીતે થાય? પણ મારામાં જ નથી, પહેલે ધડાકે છે જ નહીં. હા તો પછી વાત પૂરી થઈ ગઈ ત્યાં આગળ. હવે જ્યાં એ વાત આવે સમ્યક દર્શનના વિષય દ્રષ્ટિના વિષયની, એ પછી વાત કરીએ છીએ આપણે. હવે એ પછીની વાત છે, પહેલાં સ્થાપના તો કરો, જ્ઞાનમાં નિર્ણય તો કરો કે મારી એક સમયની પર્યાયમાં મોહ રાગ દ્વેષ છે, નહીં તો પછી રાગ સહિત જગ મેં રૂલ્યો કશું બોલવાનું રહેશે જ નહીં ત્યાં આગળ. વ્યવહારના કથનો બિલકુલ નીકળી જશે ત્યાં આગળ. વ્યવહાર વ્યવહારથી સત્યાર્થ છે અક્ષયભાઈ, વ્યવહાર વ્યવહારથી સત્યાર્થ છે, નિશ્ચયથી અસત્યાર્થ છે. શું કહ્યું, સમજાય ને? જુઓ સાંભળો કે ભારત મારો દેશ છે એ નિશ્ચયનું કથન છે કે વ્યવહારનું કથન છે? બરાબર છે ને? અને હું મારા અસંખ્ય પ્રદેશોમાં રહું છું એ મારું નિશ્ચયનું કથન છે. બરાબર, અસંખ્ય પ્રદેશ એ મારું રહેવાનું સ્થાન છે, સ્થાતાનું સ્થાન. જે સમયસારમાં કહ્યું ને સ્થાતાનું સ્થાન, મારું રહેવાનું સ્થાન તો આ છે. અને વ્યવહારથી એમ કે ભાઈ તમારા કયા દેશમાં તમારું સ્થાન, તો આપણે શું કહીશું? ભારત મારો દેશ છે એમ કહીશું ને, એ વ્યવહારનું. હવે મારો પ્રશ્ન છે, અમેરિકા મારો દેશ છે કયા નહીંનું કથન છે? બોલો, નિશ્ચયનું કે વ્યવહારનું? અમેરિકા મારો દેશ છે નિશ્ચયનું કથન છે કે વ્યવહારનું કથન છે? હા, સમજી ગયા કે નહીં? મને અમેરિકા મારો દેશ છે એ વ્યવહારથી પણ સાચું નથી. અરે આ સમજવું સમજીએ, અમેરિકા મારો દેશ છે કે ઓસ્ટ્રેલિયા મારો દેશ છે એ વ્યવહારથી પણ સાચું નથી. અરે ભારત મારો દેશ છે એ વ્યવહારથી તો વ્યવહાર સાચો છે, નહીં તો બહારમાં કોઈ સમજો કે એટલું વિઝા કે પાસપોર્ટ કે સ્કૂલ કે ક્યાંક, હા તો પછી ત્યાં જઈને તમે કહો કે તમે ક્યાં રહો છો કે શુદ્ધા તમે હે મેરા નામ માત્ર જાનના મેરા, તેમ તો કહે કે તમારું નામ બોલો કે શુદ્ધા કે શું કામ કરો છો કે જાણવાનું કામ કરીએ છીએ, હા ક્યાં રહો છો મારા સંઘ પ્રદેશમાં રહું છું, તો એ નહીં ચાલે ને ત્યાં. હા તો પછી કહેશે કે ભાઈ સામે પેલી બીજી એક હોસ્પિટલ છે ત્યાં એને ચેકઅપ કરવા માટે લઈ જાઓ, એવું કહેશે કે નહીં ત્યાં આગળ. લોક વ્યવહારમાં તો લોકની ભાષા વપરાશે, ભાષામાં તમે લોક વ્યવહારની વાત કરો તો એમાં મિથ્યાત્વનું પાપ નથી લાગતું, મિથ્યાત્વનું પાપ નથી લાગતું. અંદર અભિપ્રાયની અંદર માન્યતામાં એક સિમ્પલ વસ્તુ છે, આપણે એમને એમ પણ નથી સમજતા કે આપણે કોઈ રેન્ટ ઉપર રહેતા હોઈએ, ભાડાના મકાનમાં રહેતા હોઈએ, અક્ષયભાઈ ભાડાના મકાનમાં રહેતા હોઈએ, હું અહીંયા સમજો કોઈ રેન્ટ ઉપર મકાનમાં રહું છું ભાડે મકાનમાં, અને પછી ઇન્દ્રવદનભાઈ હું તમને કહું કે તમારે મારા ઘરે તમે બે મહિનાથી હું રહું છું પણ તમે મારા હું તમારા ઘરે બે વાર આવ્યો તમારે મારા ઘરે આવ્યા વગર નહીં ચાલે, આવવું પડશે મારા ઘરે, હા નહીં તો હું નહીં આવું. તો મારા ઘરે કહું છું એ તો મારે કેવું પડે, ઇન્દ્રભાઈ મારું પેલું ભાડાનું ઘર છે ને, મારું પેલું એના ઘરે તમારે આવવું પડશે મારા ભાડાના ઘરમાં, અને તો પછી હું મારું ઘર મારું કહું તો પાપ લાગે, તો અરે પાપ ના લાગે, એમાં થોડું પાપ લાગવાનું છે, વ્યવહારથી વ્યવહાર સાચો છે ને, તમને ખબર છે ને મને ખબર છે કે ભાડાનું મકાન છે, સમજાય છે કે નહીં. હવે અઠવાડિયું રોકાવાનું છે ને ભાઈના ઘરે, હા તો હું કહીશ ને કે તમે ક્યાં રોકાયો છો, તો હું ક્યાં રોકાયો છું, બરાબર છે ને, તો કંઈ વાંધો નથી એની અંદર, ખ્યાલ આવે છે કે નહીં. એમ સમ્યક દર્શન થયા પછી જે સાધક દશાની અંદર જે ભૂમિકા છે, મુનિ દશા વખતે વાત બદલાઈ જશે, ચક્રવર્તી છ ખંડમાં સમ્યક દ્રષ્ટિ છે તો એ પ્રકારે આવે કે ચક્રવર્તી સમ્યક દ્રષ્ટિ છ ખંડના રાજા છે અને એને જે 96,000 રાણીઓ આ તે જે છે, અને પછી એ સનતકુમાર ચક્રવર્તીને વૈરાગ થઈ ગયો, મુનિદીક્ષા અંગીકાર કરી દે, તો એ જાતિનો સંયોગ છૂટી ગયો. પછી સાથે જે સંયોગવાળી જેટલી સ્થિતિ રહી છે દેહ વગેરેનો, તો એવી જાતિનો વ્યવહાર જોવામાં આવશે, એટલો વ્યવહાર જોવામાં આવશે, સમજાય છે કે નહીં. જૈન શાસનની અંદર બિલકુલ જે કહેવાય ને એકદમ જે કે પૂર્વાપરસબ દોષ રહીત બિલકુલ પરફેક્ટ વ્યવસ્થિત વ્યવસ્થા છે જૈન શાસનની અંદર. હા તો સમજવી વાત, એક મિનિટમાં પૂરું કરી દઈએ છીએ આપણે, કે એટલી જે વાત થઈ ને આપણે કે રાગ દ્વેષના વિકારી પરિણામને પેલા મારામાં થાય છે એ વ્યવહારનું, તો વ્યવહારથી વ્યવહાર સાચો છે. સમજો અશુદ્ધ નિશ્ચય નથી કયો જીવના મોહ રાગ દ્વેષના પરિણામ મારામાં મારાથી થાય છે, પણ સાથે એ પણ નક્કી થયું કે રાખવા જેવા નથી કાઢવા જેવા. એક એક્ઝામ્પલ આપીને પૂર્ણ કરીએ છીએ, જેમ તાવ આવ્યો અક્ષયભાઈ, તાવ શરીરમાં આવ્યો કે કપડામાં આવ્યો, જે આપણે ઉપર કપડું પહેર્યું છે એમાં તાવ આવ્યો કે શરીરમાં આવ્યો, શરીરમાં આવ્યો. તો શરીરમાં આવ્યો એમે નક્કી કર્યું અને સાથે એમ પણ નક્કી કર્યું કે રાખવા જેવો નથી, બે જ્ઞાન થાય ને. મને એક્ઝામ્પલ મને થયો છે એમે નક્કી કર્યું, અને જો કપડામાં થયો હોય તો ડૉક્ટરના ત્યાં જવાનો પ્રશ્ન જ નહીં, પણ મને થયો છે એમ પણ નક્કી કર્યું અને સાથે એમ પણ નક્કી કર્યું કે આ રાખવા જેવો નથી, એમ રાગ થયો એ મારામાં થયો છે એમ પણ જ્ઞાનમાં નક્કી કર્યું અને સાથે એ પણ નક્કી કર્યું કે આ રાગના કારણે હું દુઃખી છું, આ રાખવા જેવી વસ્તુ નથી. તો પછી એનો ઉપાય આપણી આ મોટી હોસ્પિટલ છે, આપણી આ ભગવાન બનવાની હોસ્પિટલ છે, સમજાય છે કે નહીં. આ કુંદકુંદ આચાર્ય દેવે 2000 વર્ષ પહેલાં એની સ્થાપના કરી, અમરચંદ્ર આચાર્ય દેવે સમજો કે બધી એસેસરી વસાવી અને હોસ્પિટલ તો થઈ ગઈ, સમજાય છે કે નહીં, બધી એસેસરી પણ આવી ગઈ, પણ ડૉક્ટર તો જોઈએ કે ના જોઈએ સર્જરી કરવાનો, સમજી ગયા ને મારો કહેવાનો ભાવ. આ કે પૂજ્ય ગુરુદેવ શ્રી આપણને એવા મળ્યા કે આ મોહ રાગ દ્વેષ મિથ્યાત્વની જે કેન્સર કષાયો એ બધાની સર્જરી કરીને કેવી રીતે દૂર કરવા અને દરેકને મંદિરમાં આવેલાને ભગવાન કેવી રીતે બનાવવા, એ ગુરુદેવ શ્રીએ સુવર્ણપુરીમાં બેસી બેસીને આ બધી વાતો આપણને શિક્ષા આપી છે. સર્વે જીવો આવી કૃતકૃત્ય દશાને પ્રાપ્ત થાય એવી મંગલ.
સાડા આઠ થી સાડા નવ પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રવચન અને સાડા નવથી સવા દસ શાસ્ત્ર સ્વાધ્યાય કરતા કર્મ અધિકારો